એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયની ગલીઓમાં સફર કરવાના છીએ જે આપણા કાનમાં, આપણા પ્રસંગોમાં, આપણી યાદોમાં ગુંજતો રહે છે. લોકસંગીત. પણ શું આપણે ક્યારે અટકીને વિચાર્યું છે કે આ લોકસંગીત ખરેખર છે શું? શું એ ફક્ત ગામડાના ડાયરા, લગ્નગીત કે પછી
એ પછી જૂના જમાનાની ધૂનો છે? ના, એનાથી ઘણું વધારે છે. નહીં,
હા, કે પછી આ શબ્દ પાછળ કંઈક વધુ ઊંડું છુપાયેલું છે?
બરાબર પૂછ્યું. અને આ સવાલોના જવાબ શોધવામાં આપણને મદદ કરશે માર્ક સ્લોબિનનું પુસ્તક લોકસંગીત, એક અતિ સંક્ષિપ્ત પરિચય. એમ કે દેખાવમાં નાનકડું આ પુસ્તક લોકસંગીત વિશેની આપણી ઘણી જાણીતી ધારણાઓને, ખબર છે, હચમચાવી નાખે છે, એકદમ તાજો દ્રષ્ટિકોણ આપે છે.
અને આજના સમયમાં જ્યારે દુનિયા એક નાનકડા ગામડા જેવી બની ગઈ છે, ઇન્ટરનેટ પર સંસ્કૃતિઓ સતત ભળી રહી છે, ત્યારે લોકસંગીત જેવો શબ્દ વધુ મહત્વનો બની જાય છે, ખરું ને?
ચોક્કસ.
એ આપણી ઓળખ, આપણા સમુદાય સાથે કેવી રીતે જોડાયેલો છે, ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ.
શરૂઆત કરીએ લેખક માર્ક સ્લોબિનથી. તેઓ કોઈ સામાન્ય સંગીત ઇતિહાસકાર નથી, એ તો એથ્નોમ્યુઝિકોલોજી એટલે કે માનવવંશ સંગીતશાસ્ત્રના ક્ષેત્રના મોટા ગજાના વિદ્વાન છે. વર્ષો સુધી અમેરિકાની પ્રતિષ્ઠિત વેસ્લિયન યુનિવર્સિટીમાં પ્રોફેસર રહ્યા છે.
માનવવંશ સંગીતશાસ્ત્ર એટલે કે સંગીત અને સંસ્કૃતિ વચ્ચેનો સંબંધનો અભ્યાસ, બરાબર? એમની ખાસિયત શું છે?
બિલકુલ, એમની ખાસિયત એ છે કે તેઓ માત્ર લાઇબ્રેરીમાં બેસીને સિદ્ધાંતો નથી ઘડતા. ના, તેમણે અફઘાનિસ્તાન, મધ્ય એશિયા, પૂર્વ યુરોપ, ખાસ કરીને ત્યાંના યહૂદીઓના ક્લેઝમર સંગીત, આવા વિસ્તારોમાં જઈને લોકો વચ્ચે રહીને ક્ષેત્રીય સંશોધન કર્યું છે.
ઓ વાહ.
એટલે તેઓ એક સંગીતકારની સંવેદનશીલતા અને માનવશાસ્ત્રીની વિશ્લેષણાત્મક દ્રષ્ટિ એમ બંને ધરાવે છે. એમનો અભિગમ વૈશ્વિક છે, માત્ર પશ્ચિમી સંગીત પૂરતો સીમિત નથી.
વાહ, એટલે કે તેમણે સંગીતને જીવંત અનુભવ્યું છે. સાચી વાત. આ જ વાત તેમના પુસ્તકને ખાસ બનાવતી હશે. તો આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે?
મૂળભૂત રીતે સ્લોબિન આપણી સૌથી પહેલી અને સામાન્ય સમજને જ પડકારે છે. તેઓ કહે છે કે લોકસંગીત એટલે કોઈ જૂના, ગામઠી, અનામી ગીતોનો બંધિયાર સંગ્રહ નથી, એમ નહીં કે જેને આપણે મ્યુઝિયમમાં સાચવી રાખીએ.
તો પછી શું છે એ જાણવું છે?
અહીં જ ખરી મજા છે. સ્લોબિન કહે છે, લોકસંગીતને એક વસ્તુ એટલે કે સંજ્ઞા તરીકે નહીં, પણ એક ક્રિયા એટલે કે ક્રિયાપદ તરીકે જુઓ. તે સમુદાય દ્વારા પોતાની ઓળખ વ્યક્ત કરવા માટે સંગીત રચવાની, ગાવાની, વગાડવાની, માણવાની એક ગતિશીલ, સતત ચાલતી પ્રક્રિયા છે. આ વિચાર જ આખા પુસ્તકનો પાયો છે એમ કહી શકીએ.
ઓહો, સંજ્ઞા નહીં, ક્રિયાપદ. આ તો દ્રષ્ટિકોણ જ બદલી નાખે એવો વિચાર છે. એટલે એમ કે ગીતો કરતા ગીતો સાથે શું થાય છે તે વધુ મહત્વનું છે.
એકદમ બરાબર.
પુસ્તક 19મી સદીના એ રોમેન્ટિક ખ્યાલને તોડી પાડે છે કે લોક એટલે કોઈ રાષ્ટ્રની શુદ્ધ અસ્પૃશ્ય આત્માનો અવાજ. સ્લોબિન કહે છે કે આ બધી વાતો આજના જટિલ મિશ્રિત સમાજો માટે બહુ ઉપયોગી નથી.
હા, સાચી વાત છે. એના બદલે તેઓ એક આધુનિક માળખું આપે છે જે સમજાવે છે કે સામાન્ય લોકો, પછી તે શહેરમાં હોય કે ગામડામાં, સંગીતનો ઉપયોગ પોતાની ઓળખ બનાવવા, એકબીજા સાથે જોડાવા અને ક્યારેક તો સત્તા સામે અવાજ ઉઠાવવા માટે કેવી રીતે કરે છે.
એટલે મુખ્ય સવાલ એ છે કે આજના ગ્લોબલ, કોમર્શિયલ અને ડિજિટલ યુગમાં લોકસંગીતનો અર્થ શું? અને સ્લોબિનનો જવાબ એ છે કે ગીતોની યાદી બનાવવાને બદલે એ પ્રક્રિયાને સમજો. સંગીત કેવી રીતે બને છે, કોણ બનાવે છે, કોના માટે બને છે અને સમુદાય તેને શું અર્થ આપે છે, આજ ખરી ચાવી છે.
ચાલો હવે પુસ્તકની અંદર ઊંડા ઉતરીએ. સ્લોબિન આપણને એક વિચાર યાત્રા પર લઈ જાય છે. પહેલા જૂની માન્યતાઓના કાટમાળને સાફ કરે છે અને પછી એક નવું મજબૂત માળખું ઊભું કરે છે.
હા, શરૂઆત લોકશબ્દની સમસ્યાથી થાય છે, નહીં? પુસ્તકનું પહેલું પ્રકરણ જાણે કે આ શબ્દના વળગણને ઉતારવાનો પ્રયાસ કરે છે. સ્લોબિન એના ઇતિહાસમાં જાય છે, 18મી સદીના જર્મન ફિલોસોફર હર્ડર, જેમણે વોક્સલીડ એટલે લોકગીત અને વોક્સગાઇસ્ટ એટલે રાષ્ટ્રીય ચેતના જેવા શબ્દો આપ્યા. આ બધું રોમેન્ટિક રાષ્ટ્રવાદ સાથે જોડાયેલું હતું, ખરું ને?
હા, અને એના કારણે કેટલાક ખોટા વિભાજન ઊભા થયા. લોકસંગીત 20 શાસ્ત્રીય સંગીત, ગામઠી 20 શહેરી, પરંપરાગત 20 આધુનિક, અસલી 20 બનાવટી કે વ્યાપારી. સ્લોબેન પૂછે છે કે શું આજે આ ભેદરેખાઓ ચાલે? જ્યાં લોકો સતત સ્થળાંતર કરે છે, મીડિયા બધે પહોંચી ગયું છે અને સંસ્કૃતિઓ એકબીજામાં ભળી રહી છે, ત્યાં શુદ્ધ લોકસંગીત શોધવા જવું એ ભ્રમણા નથી?
વાત તો સાચી છે. આપણી આસપાસ જ જોઈએ તો કેટલું બધું મિશ્રણ દેખાય છે. તો આ જૂની માન્યતા તોડ્યા પછી સ્લોબેન શું નવું આપે છે? કંઈક નક્કર.
અહીં આવે છે પુસ્તકનો સૌથી શક્તિશાળી હિસ્સો, સંગીતમય જીવનને સમજવા માટેનું 4 ક્ષેત્રીય મોડલ. આ જાણે કે સંગીતના સામાજિક જીવનનો એક્સરે છે. પુસ્તકનું બીજું જ પ્રકરણ આના પર જ છે.
4 ક્ષેત્રો કયા કયા અને એ કેવી રીતે કામ કરે છે, જરા વિસ્તારથી સમજાવો ને.
ચોક્કસ, ધ્યાનથી સમજવા જેવું છે. આ 4 સ્તર છે જે એકબીજા પર અસર કરે છે. પહેલું, સુપર કલ્ચર. આ સૌથી ઉપરનું સૌથી શક્તિશાળી સ્તર. સરકાર, મોટી મીડિયા કંપનીઓ, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ. વિચારો કે આપણા સરકારી રેડિયો સ્ટેશનો પર વાગતું સંગીત, બોલિવૂડ કે મોટી મ્યુઝિક કંપનીઓ દ્વારા પ્રમોટ થતા ગીતો. આ સ્તર નક્કી કરે છે કે કયું સંગીત વધુ ફેલાશે
અને કયું દબાઈ જશે. બરાબર.
હા, બરાબર. બીજું, ઇન્ટરકલ્ચર. આ એ જગ્યા છે જ્યાં જુદા જુદા સમુદાયો મળે છે, એકબીજા સાથે સંગીતની આપલે કરે છે અને ક્યારેક ટકરાએ પણ છે. જેમ કે આપણા શહેરોમાં યોજાતા વિવિધ ભાષી સંગીત ઉત્સવો, વર્લ્ડ મ્યુઝિકનું બજાર અથવા જુદી જુદી સંસ્કૃતિના લોકો સાથે રહેતા હોય તેવો વિસ્તાર. અહીં સતત કંઈક નવું બનતું રહે છે.
રસપ્રદ.
ત્રીજો, સબકલ્ચર. આ સ્તર પરંપરાગત રીતે જેને આપણે લોક કહીએ છીએ તેની સૌથી નજીક છે. સબકલ્ચર એટલે કોઈપણ એવો સમુદાય જેની પોતાની આગવી ઓળખ હોય, પછી તે ભાષા, ધર્મ, પ્રદેશ, વ્યવસાય કે શોખના આધારે હોય. અહીં માઇક્રો મ્યુઝિક્સ એટલે કે નાના પાયાના સમુદાય વિશિષ્ટ સંગીતનું સર્જન થાય છે.
જેમ કે આપણા ભજન મંડળો, જ્ઞાતિના લગ્ન ગીતો, કોઈ ચોક્કસ વિસ્તારના ગરબા, આ બધું સબકલ્ચરનું સંગીત કહી શકાય.
બિલકુલ. અને ચોથું, વ્યક્તિગત, ઇન્ડિવિજ્યુઅલ. અને આ બધાના કેન્દ્રમાં છે વ્યક્તિ. સ્લોબેન ભારપૂર્વક કહે છે કે સંસ્કૃતિ કોઈ એક મોટો પથ્થર નથી, પણ વ્યક્તિઓના અનુભવો અને પસંદગીઓથી બને છે. દરેક વ્યક્તિ આ સુપરકલ્ચર, ઇન્ટરકલ્ચર અને પોતાના સબકલ્ચરના પ્રભાવો વચ્ચે પોતાનો રસ્તો કાઢે છે, પોતાની પસંદગીઓ કરે છે અને પોતાનું આગવું સંગીતમય વિશ્વ બનાવે છે.
અદ્ભુત. આ 4 ક્ષેત્રોનું માળખું તો જાણે સંગીતની આખી દુનિયાને સમજવાની ચાવી આપે છે. એટલે કે કોઈ પણ ગીત, સંગીત શૈલીને સમજવી હોય તો એ જોવું પડે કે એ આ 4 ક્ષેત્રોના નકશામાં ક્યાં બેસે છે, તેના પર કોની અસર છે. પણ શું આ ઇન્ટરકલ્ચર હંમેશા સારું જ હોય? તમે કહ્યું કે ટકરાવો પણ થાય.
સારો પ્રશ્ન છે. પુસ્તક સ્પષ્ટ કરે છે કે ઇન્ટરકલ્ચર એટલે સંઘર્ષનું પણ ક્ષેત્ર. જ્યારે સંસ્કૃતિઓ મળે ત્યારે પ્રભાવની સાથે તણાવ પણ ઊભો થાય. કોનું સંગીત વધુ ચાલશે, કોણ કોની નકલ કરે છે, કોણ કોનું શોષણ કરે છે, આ બધા પ્રશ્નો ઇન્ટરકલ્ચરમાં જ આવે છે.
સમજાયું. અને આ બીજા પ્રકરણમાં લોકગીતોના સામાજિક કાર્યોની પણ વાત હશે, જેમ કે યાદો સાચવવી, લોકોને જોડવા, વિરોધ નોંધાવવો.
હા, બરાબર. સંગીત માત્ર મનોરંજન નથી, તે સમુદાય માટે ઘણું બધું કરે છે. ઇતિહાસ સાચવે છે, એકતા વધારે છે, દુઃખમાં સહારો આપે છે અને ક્યારેક રાજકીય સંદેશ પણ પહોંચાડે છે.
આ 4 ક્ષેત્રો સમજ્યા પછી એ સવાલ થાય કે સંગીત અને આપણી જગ્યા, આપણું વતન, એની વચ્ચે શું સંબંધ છે. સ્લોબેન એના પર પણ રસપ્રદ વાત કરે છે ત્રીજા પ્રકરણમાં, નહીં?
ચોક્કસ. ત્રીજો મુદ્દો એ જ છે, સંગીત, સ્થળ અને ઓળખ. સ્લોબેન કહે છે કે સંગીત અને જગ્યા વચ્ચે ગાઢ નાતો હોય છે. આપણું ઘર, ગામ, પ્રદેશ, કોઈ પવિત્ર સ્થળ. ગીતો ઘણીવાર એ જગ્યાના ઇતિહાસ, ભૂગોળ અને લોકોના તેની સાથેના સંબંધનું વર્ણન કરે છે. પછી વાત આવે છે ડાયાસ્પોરાની, એટલે કે પોતાના વતનથી દૂર વસેલા સમુદાયોની.
હા, જેમ કે વિદેશમાં વસતા આપણા ગુજરાતીઓ, તેમના માટે સંગીતનું શું મહત્વ હોય છે?
સ્લોબિન એક સુંદર શબ્દ વાપરે છે. સંગીત આવા લોકો માટે વહન કરી શકાય તેવું વતન બની જાય છે. જ્યારે ભૌતિક વતન દૂર હોય ત્યારે સંગીત એ યાદો, એ સંસ્કૃતિ, એ જોડાણને જીવંત રાખવાનું માધ્યમ બને છે. તે નવા દેશમાં પોતાના સમુદાયને ફરીથી બાંધવામાં મદદ કરે છે.
વાહ, વહન કરી શકાય તેવું વતન, આ વિચાર તો બહુ ગમ્યો. પુસ્તકમાં ક્લેઝમર સંગીતનું ઉદાહરણ છે, બરાબર?
પ્રતીક બન્યું. અને પછી 1970-80ના દાયકામાં યુવા પેઢીએ તેને ફરીથી જીવંત કર્યું. તેમાં જાઝ અને રોક જેવા નવા રંગો પણ પૂર્યા. આ બતાવે છે કે પરંપરા કેવી રીતે નવા સંદર્ભમાં જીવંત રહી શકે છે અને બદલાઈ શકે છે. આ જ પ્રકરણમાં સંગીતના પ્રસારણની પણ વાત છે. પેઢી દર પેઢી મૌખિક રીતે, રેકોર્ડિંગથી, મીડિયાથી અને હવે ડિજિટલ રીતે, અને દરેક પ્રસારણમાં થોડો ફેરફાર તો આવે જ છે.
તો આ પરંપરા અને પરિવર્તનની વાત આપણને ચોથા મુદ્દા પર લઈ જાય છે, લોક પુનરુત્થાન, બજાર અને રાજકારણ. આ ચોથા અને પાંચમા પ્રકરણમાં છે ને. આ લોક પુનરુત્થાન શું હતું?
મુખ્યત્વે 20મી સદીમાં અમેરિકા અને બ્રિટનમાં એક ચળવળ ચાલી. શહેરી મધ્યમ વર્ગના લોકો, કાર્યકરો, સંગીતકારો જેમ કે પીટ સીગર, એલન લોમેક્સ, તેઓ ગામડાના, મજૂર વર્ગના કે હાંશિયામાં ધકેલાયેલા સમુદાયોના સંગીતમાં અસલિયત અને પ્રામાણિકતા શોધી રહ્યા હતા. આ એક પ્રકારનું ઇન્ટરકલ્ચરલ આદાનપ્રદાન હતું, એમ કહી શકીએ.
તેના પાછળના હેતુઓ શું હતા? સારા હતા કે અને પરિણામ શું આવ્યું?
હેતુઓ મોટે ભાગે સારા હતા. સામાજિક ન્યાય માટે અવાજ ઉઠાવવો, ગુમાઈ રહેલી પરંપરાઓને બચાવવી, આધુનિક જીવનની કૃત્રિમતા સામે કંઈક અસલી શોધવું. પરિણામે ઘણા ભૂલાઈ ગયેલા કલાકારો અને સંગીત શૈલીઓ પ્રકાશમાં આવ્યા, એ સારી વાત હતી.
પણ
સાથે સાથે ઘણીવાર આ સંગીતને સરળ બનાવી દેવાયું, રોમેન્ટિક રંગ ચડાવી દેવાયો અને શહેરી શ્રોતાઓ માટે પેકેજ કરી દેવાયું. અસલિયતની વ્યાખ્યા પણ ઘણીવાર બહારના લોકોએ નક્કી કરી, જે સમુદાય પોતે નહોતો માનતો કદાચ.
એટલે થોડું કોમ્પ્લિકેટેડ હતું.
હા, અને આ જ ચર્ચા બજાર સુધી પહોંચે છે. વર્લ્ડ મ્યુઝિક જેવી કેટેગરી કેવી રીતે બની? દુનિયાભરના સ્થાનિક સંગીતને પસંદ કરીને, પેકેજ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવામાં આવે છે. આનાથી કલાકારોને પ્લેટફોર્મ મળે છે, એ સાચું, પણ સાંસ્કૃતિક શોષણ અને મૂળ અર્થ ખોવાઈ જવાનો ભય પણ રહે છે. અહીં ઓળખનું રાજકારણ પણ રમાય છે. કોણ અસલી લોકસંગીત ગાય છે, કોને ગાવાનો અધિકાર છે વગેરે.
અને છેલ્લે પાંચમો મુદ્દો, આજના ડિજિટલ યુગમાં લોકસંગીત. છઠ્ઠા અને સાતમા પ્રકરણની વાત. ઇન્ટરનેટ, યુટ્યુબ, સ્પોટિફાય, આ બધા શું બદલ્યું છે?
ઘણું બધું. એક તરફ છેવાડાના ગામડાનું સંગીત પણ દુનિયાભરમાં તરત પહોંચી શકે છે. પ્રવાસી સમુદાયો પોતાના વતન સાથે વધુ સહેલાઈથી જોડાઈ શકે છે. નવા ઓનલાઈન સમુદાયો એટલે કે વર્ચ્યુઅલ સબકલ્ચર્સ બની શકે છે, જે સંગીતના શોખ પર આધારિત હોય. ઘણા સ્થાનિક કલાકારોને વૈશ્વિક મંચ મળ્યો છે.
હા, આપણે યુટ્યુબ પર કેટલું બધું સ્થાનિક ગુજરાતી સંગીત જોઈએ છીએ, જે કદાચ પહેલા આટલું સુલભ નહોતું.
બિલકુલ. પણ શું આના કોઈ નકારાત્મક પાસા પણ છે?
હા, એ જ પૂછવાનો હતો.
ચોક્કસ. એક ભય એ છે કે વૈશ્વિક પ્રવાહોને કારણે સંગીતમાં એકરૂપતા આવી જાય અને સ્થાનિક વિવિધતા ઘટી જાય. બીજો મોટો પ્રશ્ન છે માલિકી અને સાંસ્કૃતિક વિનિયોગનો, કલ્ચરલ એપ્રોપ્રિએશન. એટલે કે જ્યારે એક સંસ્કૃતિના તત્વોને બીજી વધુ શક્તિશાળી સંસ્કૃતિ તેના મૂળ સંદર્ભ કે સમુદાયની પરવાનગી વગર પોતાના ફાયદા માટે વાપરે, આ ડિજિટલ યુગમાં વધુ જટિલ બન્યું છે.
તેમ છતાં પુસ્તકનો સૂર આશાવાદી છે, એવું લાગે છે, નહીં?
હા, કારણ કે સ્લોબિન માને છે કે ટેકનોલોજી ભલે બદલાય, પણ સંગીત દ્વારા પોતાની ઓળખ વ્યક્ત કરવાની, સમુદાય રચવાની મૂળભૂત માનવ જરૂરિયાત એટલી જ મજબૂત છે. એ લોકસંગીત બનાવવાની પ્રક્રિયા નવા રૂપો ધારણ કરી રહી છે, પણ બંધ નથી થઈ.
તો આ આખી ચર્ચામાંથી આપણે મુખ્ય કયા સંદેશાઓ લઈ શકીએ? જો ટૂંકમાં કહેવું હોય તો કયા મુદ્દાઓ ખાસ ધ્યાન રાખવા જેવા છે?
મને લાગે છે કે પાંચ છ મુખ્ય મુદ્દાઓ છે જે આપણને યાદ રાખવા જેવા છે. પહેલું, લોકસંગીત એક જીવંત પ્રક્રિયા છે, મ્યુઝિયમની વસ્તુ નથી. આ સૌથી મોટો પાઠ. આપણા ગરબાને જુઓ, એ ગીતો કરતાં વધુ એમાં સાથે મળીને રમવાની, ગાવાની, ઉજવવાની જે પ્રક્રિયા છે, એ જ એનો જીવ છે.
સાચી વાત. સહભાગિતા.
બીજું, લોક એટલે કોઈ શુદ્ધ સ્થિર સમૂહ નથી. આપણે લોક શબ્દને રોમેન્ટિક બનાવવાનું બંધ કરવું જોઈએ. વાસ્તવિક સમુદાયો હંમેશા બદલાતા, વિકસતા અને મિશ્રિત થતા રહે છે. ત્રીજું, સંગીત ઓળખનો ધ્વજ છે. સમુદાયો સંગીતનો ઉપયોગ પોતાની ઓળખ બનાવવા, જાળવવા અને પ્રદર્શિત કરવા માટે કરે છે. આપણા તહેવારો, લગ્નો, ધાર્મિક પ્રસંગો આના ઉદાહરણો છે.
ચોથો મુદ્દો પેલી પ્રમાણિકતાવાળો પણ બહુ મહત્વનો છે મને લાગે છે. એટલે કે અસલી કે પ્રમાણિક શું છે તે સમુદાય નક્કી કરે છે, બહારના નિષ્ણાતો નહીં. જે સંગીત સમુદાયને પોતાનું લાગે, જે તેમના અનુભવો અને મૂલ્યો સાથે જોડાય, તે તેમના માટે અસલી છે. નવી પેઢી જ્યારે પરંપરાગત સંગીતમાં ફેરફાર કરે ત્યારે તે બનાવટી નથી થઈ જતું, પણ એ પરંપરા જીવંત હોવાની નિશાની છે.
બિલકુલ. અને પાંચમું, પરંપરા અને નવીનતા દુશ્મન નથી, મિત્રો છે. સાચી પરંપરા ક્યારે થીજી ગયેલી નથી હોતી. તે નવા વિચારો, નવા વાદ્યો, નવી શૈલીઓને અપનાવીને જ વિકસે છે. આ પરિવર્તન જ પરંપરાને જીવંત રાખે છે. અને છેલ્લો મુદ્દો જે આજે બહુ પ્રસ્તુત છે, છઠ્ઠું, વૈશ્વિકરણ અને ટેકનોલોજી તક અને પડકાર બંને લાવે છે. સ્થાનિક સંગીત માટે જોખમ પણ છે કે તે વૈશ્વિક પ્રવાહોમાં ખોવાઈ જાય, પણ સાથે સાથે સ્થાનિક કલાકારો માટે દુનિયાભરમાં પહોંચવાની તક પણ છે. આપણે એ જોવાનું છે કે આ સંતુલન કેવી રીતે જાળવવું.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે મનમાં ચોંટી જાય. સીધા અવતરણો ભલે ન હોય, પણ આ મુખ્ય વિચારોને આ રીતે યાદ રાખી શકાય નહીં.
હા, પહેલો અને સૌથી મહત્વનો, લોકસંગીતને સગના તરીકે નહીં, ક્રિયાપદ તરીકે વિચારો. આ એક જ વાક્ય આખી સમજ બદલી નાખે છે. ધ્યાન ક્રિયા પર આપો, પરિણામ પર નહીં.
બીજો વિચાર, જે ચાર ક્ષેત્રોવાળા મોડેલનો સાર છે, દરેક સંગીત પ્રભાવોના એક શક્તિ ક્ષેત્રમાં સુપર ઇન્ટરકલ્ચરલ વ્યક્તિગત જીવે છે. તેને સમજવા માટે આ ક્ષેત્રમાં તેનું સ્થાન નક્કી કરવું પડે, એટલે કે સંગીતને તેના સંદર્ભથી અલગ ન કરી શકાય. બહુ જ મહત્વનું.
ત્રીજો, પ્રમાણિકતા વિશે. પ્રમાણિકતા સંગીતમાં રહેલો કોઈ ગુણ નથી, એ તો સમુદાય દ્વારા અપાતું સન્માન છે. એ સંગીતને જે તેમની ઓળખને બરાબર વ્યક્ત કરે. કોણ નક્કી કરશે કે શું અસલી છે? જવાબ છે, સમુદાય પોતે.
ચોથો, પરિવર્તન વિશે. સંગીતનું પ્રસારણ હંમેશા પરિવર્તન પણ લાવે છે. જ્યારે ગીત એક મોઢેથી બીજે મોઢે જાય કે એક પેઢીથી બીજી પેઢીમાં ઉતરે, ત્યારે એ થોડું બદલાઈ જાય, અને એ સ્વાભાવિક છે, એને રોકવું શક્ય નથી.
અને પાંચમો, જે મને બહુ ગમ્યો, લોક સમુદાયો સંગ્રહાલયો નથી, તે પ્રયોગશાળાઓ છે જ્યાં સંસ્કૃતિ સતત બનાવાય છે અને ફરીથી બનાવાય છે. સમુદાયો ભૂતકાળને જાળવી રાખનારા ચોકીદાર નથી, પણ ભવિષ્યનું નિર્માણ કરનારા સર્જકો છે. કેટલું સરસ કહ્યું.
હા, ખૂબ સરસ. તો આ બધા વિચારો જાણ્યા પછી આપણે આપણા રોજિંદા જીવનમાં આનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? કઈ પ્રેક્ટિકલ ટિપ્સ?
ઘણી રીતે. પહેલું તો વિવેચનાત્મક રીતે સાંભળતા શીખીએ. હવે જ્યારે પણ કોઈ લોકસંગીત કે વર્લ્ડ મ્યુઝિક સાંભળીએ ત્યારે વિચારીએ, આ કોણ ગાઈ રહ્યું છે, કોના માટે, શું બતાવાઈ રહ્યું છે, શું છુપાવાઈ રહ્યું છે, કઈ ઓળખ રજૂ થઈ રહી છે. સ્લોબિનના ચાર ક્ષેત્રો અહીં કામે લાગી શકે.
બીજું, આપણે પોતાના સંગીત વિશ્વનું મેપિંગ કરી શકીએ. આપણા પર કયા સંગીતનો પ્રભાવ છે? કુટુંબ, મિત્રો, આપણો પ્રદેશ, રાષ્ટ્રીય મીડિયા, વૈશ્વિક સંગીત. આપણે ચાર ક્ષેત્રોમાં ક્યાં છીએ? આત્મનિરીક્ષણ રસપ્રદ બની શકે, મજા આવશે કરવામાં.
ત્રીજું, આપણા સ્થાનિક સંગીતની સાચી કદર કરીએ. આપણા ભજનો, કીર્તનો, લગ્નગીતો, મરશિયા, ગરબા, આ બધાને મ્યુઝિયમની વસ્તુઓ નહીં, પણ જીવંત, ધબકતી લોક પ્રક્રિયા તરીકે જોઈએ અને માણીએ.
અને ચોથું, સાંસ્કૃતિક પરિવર્તનને સ્વીકારતા શીખીએ. જ્યારે જોઈએ કે નવરાત્રિના ગરબા બદલાઈ રહ્યા છે કે લગ્નગીતોમાં નવા શબ્દો ઉમેરાઈ રહ્યા છે, ત્યારે તેને પરંપરાના નાશ તરીકે જોવાને બદલે પરંપરાની જીવંતતા તરીકે જોઈએ. આ થોડું અઘરું છે ક્યારેક, પણ જરૂરી છે.
હા, સાચી વાત. પાંચમું, ચર્ચારોમાં ઊંડાણ લાવીએ. જ્યારે ફ્યુઝન સંગીત, સાંસ્કૃતિક વિનિયોગ, અપ્રોપ્રિએશન કે પરંપરાના નામે થતા વિવાદોની વાત આવે, ત્યારે સ્લોબિનના વિચારો, સમુદાય, સંદર્ભ, શક્તિ સંબંધો આપણને વધુ સમતોલ અને ઊંડી સમજ કેળવવામાં મદદ કરી શકે.
અને સૌથી અગત્યનું ભાગ લઈએ. પરંપરાઓ સાચવી રાખવાથી નહીં, પણ તેમાં ભાગ લેવાથી, તેને અપનાવવાથી અને તેને આગળ વધારવાથી જીવંત રહે છે. ગરબા ગાવાથી જીવે, ખાલી સાંભળવાથી નહીં.
બિલકુલ. આખી ચર્ચા પછી મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે લોકસંગીત કેટલું જીવંત અને લવચીક છે, અને સ્લોબિનનું ચાર ક્ષેત્રનું મોડલ, સુપર, ઇન્ટર, સબ અને વ્યક્તિગત, એ ખરેખર કોઈ પણ સંગીત પરિસ્થિતિનું પૃથક્કરણ કરવા માટે કેટલું ઉપયોગી સાધન છે. અને પેલો વહન કરી શકાય તેવું વતનવાળો વિચાર તો મગજમાં રહી ગયો. ખૂબ સરસ.
મારા માટે લોક શબ્દ પાછળ છુપાયેલી જટિલતા અને ઇતિહાસ જાણવો એ આંખ ઉઘાડનારું હતું. ઘણીવાર આપણે આ શબ્દ બહુ સહેલાઈથી વાપરી નાખીએ છીએ, અને એ સમજ કે લોકસંગીત ફક્ત ગામડાનું નથી પણ શહેરોમાં આપણા જેવા સામાન્ય લોકોના જીવનમાં પણ સતત રચાઈ રહ્યું છે, એ સંજ્ઞા નહીં ક્રિયાપદ વાળો વિચાર ખરેખર શક્તિશાળી છે.
અને અંતે એક વિચાર જે આપણને સૌને વિચારતા કરી મૂકે. આજના ડિજિટલ યુગમાં જ્યાં કદાચ ભૌતિક સમુદાયો બદલાઈ રહ્યા છે, ત્યાં સંગીત દ્વારા જોડાણ અને અભિવ્યક્તિની જરૂરિયાત તો એવી જ છે. તો પછી આપણા ઓનલાઈન સમુદાયોમાં, વોટ્સએપ ગ્રુપ્સમાં, ફેસબુક પેજ પર, યુટ્યુબ કવર્સમાં આજનું લોકસંગીત કેવું દેખાય છે, એ કયા નવા રૂપો લઈ રહ્યું છે, આના પર વિચારવા જેવું ખરું.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.